એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે આપણી રોજિંદી વાતચીત અને નિર્ણયો પર, ખબર છે, ખૂબ ઊંડી અસર કરી શકે છે. ડૉક્ટર રોબર્ટ ચિયાલ્ડિનીનું પુસ્તક પ્રિસુએઝન, પ્રભાવનું વિજ્ઞાન.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર અત્યારના સમય માટે બહુ જ સુસંગત છે. આજકાલ જુઓ તો આપણે સતત માહિતી અને સંદેશાઓના મારા નીચે જીવીએ છીએ, નહીં?
બિલકુલ.
તો કોઈને આપણી વાત ગળે ઉતારવી હોય કે કોઈ વિચાર સ્વીકારવો હોય ત્યારે આપણે શું કહીએ છીએ એ તો મહત્વનું છે જ, પણ ચિયાલ્ડિની કહે છે કે કદાચ એનાથી પણ વધુ મહત્વનું એ છે કે આપણે વાત શરૂ કરતા પહેલા સાંભળનારના મનને કેવી રીતે તૈયાર કરીએ છીએ. હા, આ પહેલાની ક્ષણ જ કદાચ નિર્ણાયક બની જાય છે.
એટલે કે સંદેશ પોતે કેટલો સારો છે એના કરતાં પણ એ સંદેશ માટેનું માનસિક વાતાવરણ એ તૈયાર કરવું વધુ અસરકારક હોઈ શકે. આ વિચાર જ પોતે ખૂબ રસપ્રદ છે.
ચોક્કસ.
ચાલો તો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જેમણે આ વિચાર આપ્યો છે, ડૉક્ટર રોબર્ટ ચિયાલ્ડિની. એમના વિશે થોડું જણાવશો?
હા, ચોક્કસ. ડૉક્ટર રોબર્ટ ચિયાલ્ડિની સામાજિક મનોવિજ્ઞાન અને ખાસ કરીને કહીએ તો પ્રભાવ અને સમજાવટના ક્ષેત્રમાં એક મોટું નામ છે, એક દિગ્ગજ ગણાય છે. તેઓ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન અને માર્કેટિંગના પ્રોફેસર રહી ચૂક્યા છે અને અત્યારે ઇન્ફ્લુઅન્સ એટ વર્ક નામની સંસ્થાના સીઈઓ છે. અને એમની ગણના, મતલબ કે વિશ્વના ટોચના નિષ્ણાતોમાં થાય છે જ્યારે વાત પ્રભાવ પાડવાની, કોઈને મનાવવાની કે પછી વાટાઘાટો કરવાની આવે.
અને એમની સંશોધન પદ્ધતિ પણ કંઈક અલગ છે ને? મતલબ ખાલી લેબમાં બેસીને નહીં પણ રિયલ વર્લ્ડમાં જઈને.
હા, બિલકુલ.
મેં સાંભળ્યું છે કે એમના પેલા પ્રખ્યાત પુસ્તક ઇન્ફ્લુએન્સ માટે તો એમણે જાતે કાર સેલ્સમેન તરીકે, ટેલિમાર્કેટિંગમાં, એવી બધી જગ્યાઓએ કામ પણ કર્યું હતું.
એકદમ સાચી વાત. આ જ તો એમની ખાસિયત છે. એકદમ સખત શૈક્ષણિક સંશોધન અને સાથે વાસ્તવિક દુનિયાનું નિરીક્ષણ એ બંનેને જોડે છે. એમનું પેલું 1984નું પુસ્તક ઇન્ફ્લુએન્સ ધ સાયકોલોજી ઓફ પર્સ્યુએશન એ તો ક્લાસિક બની ગયું છે.
હા, એ તો બહુ જ જાણીતું છે.
એમાં એમણે પ્રભાવના 6 મુખ્ય સિદ્ધાંતો આપ્યા હતા. પેલું પારસ્પરિકતા, અછત, સત્તા, પછી પ્રતિબદ્ધતા અને સુસંગતતા, પસંદગી અને સામાજિક પુરાવા. આજે પણ દુનિયાભરમાં માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં એ સિદ્ધાંતોનો ખૂબ ઉપયોગ થાય છે.
તો પછી આ નવું પુસ્તક પ્રિસુએઝન એ ઇન્ફ્લુએન્સનું જ વિસ્તરણ છે કે પછી કંઈક તદ્દન નવું જ છે?
હા, એને વિસ્તરણ પણ કહી શકાય અને એક નવો દૃષ્ટિકોણ પણ. જુઓ, ઇન્ફ્લુએન્સે સમજાવ્યું કે પ્રભાવના સાધનો શું છે, બરાબર?
હા.
જ્યારે પ્રિસુએઝન એ સમજાવે છે કે આ સાધનોનો ઉપયોગ ક્યારે કરવો જેથી તેની અસર મહત્તમ થાય. ચિયાલ્ડિની પોતે કહે છે કે દાયકાઓના સંશોધન પછી એમને સમજાયું કે આ બધા સિદ્ધાંતોની ઉપર પણ એક મેટા પ્રિન્સિપલ કામ કરે છે, અને તે છે સંદેશ આપતા પહેલાની માનસિક તૈયારી, એટલે કે પ્રિસુએઝન. આ ખરેખર એમના જીવનભરના કામનો નિચોડ છે એમ કહી શકાય.
સરસ, ખૂબ જ રસપ્રદ. તો ચાલો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. પ્રિસુએઝનનો મૂળભૂત તર્ક એ શું છે?
મૂળ તર્ક એ છે કે કોઈને સફળતાપૂર્વક સમજાવવા માટે આપણી દલીલો કેટલી મજબૂત છે એના કરતાં પણ વધુ મહત્વનું એ હોઈ શકે છે કે આપણે આપણી વાત રજૂ કરતા તરત પહેલાં એ ક્ષણમાં સાંભળનારના મનમાં કયો વિચાર મૂકીએ છીએ. ચિયાલ્ડિની આ સમયને વિશેષાધિકૃત ક્ષણ કહે છે, પ્રિવિલેજ્ડ મોમેન્ટ. આ એક ખૂબ જ ટૂંકો ગાળો છે જ્યારે વ્યક્તિ કોઈ ચોક્કસ સંદેશ માટે સૌથી વધુ ગ્રહણશીલ હોય છે, અને આવું ત્યારે થાય છે જ્યારે તેમનું ધ્યાન કુશળતાપૂર્વક એવા કોઈ ખ્યાલ તરફ દોરવામાં આવ્યું હોય જે આવનારા સંદેશ સાથે સુસંગત હોય.
ઓહો, એટલે કે આપણે કોઈને કંઈક પૂછીએ કે કહીએ એ પહેલાં જ, અજાણતા જ, એમનો જવાબ એ નક્કી કરવાની દિશામાં કામ કરી શકીએ છીએ.
હા હા, કઈક અંશે એવું જ પુસ્તક આજ સવાર પૂછે છે. લોકો ઘણીવાર પૂરી વાત સાંભળ્યા વિના જ કોઈ વિનંતી માટે હા કેમ કહી દે છે.
હા, એવું થાય છે ઘણીવાર.
અને જવાબ આપે છે ધ્યાનનું ફ્રન્ટ લોડિંગ. ફ્રન્ટ લોડિંગ ઓફ અટેન્શન. જ્યારે આપણે કોઈ વ્યક્તિનું ધ્યાન કોઈ એક વિચાર પર કેન્દ્રિત કરીએ છીએ ત્યારે એમના મનમાં એ વિચારનું મહત્ત્વ અચાનક જ વધી જાય છે, અને પછી એ વિચાર સાથે જોડાયેલી કોઈ પણ વિનંતી કે સૂચન સ્વીકારવા માટે તેઓ વધુ તૈયાર થઈ જાય છે.
અને આ બધું એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે જે પુસ્તકમાં વારંવાર આવે છે. જે કેન્દ્રમાં છે તે કારણભૂત છે. વોટ ઇઝ ફોકલ ઇઝ કોઝલ. આનો વ્યવહારુ અર્થ શું થાય?
આનો સીધો સાધો અર્થ એ છે કે જે પણ વસ્તુ પર આપણું ધ્યાન તે ક્ષણે કેન્દ્રિત હોય, આપણું મગજ એને આપોઆપ વધુ મહત્ત્વનું, વધુ અસરકારક અને પરિસ્થિતિ માટે વધુ કારણભૂત માની લે છે, ભલે વાસ્તવિકતા કદાચ જુદી હોય. જ્યાં એમની દલીલો સૌથી વધુ અસરકારક લાગે. સંદેશ પહેલાની આ ભૂમિકા એ જ ખરી જાદુગરી છે.
તો આ પુસ્તક કોના માટે ખરેખર ઉપયોગી થઈ શકે? શું આ ફક્ત માર્કેટિંગવાળા કે સેલ્સવાળા માટે જ છે?
ના ના ના, એવું બિલકુલ નથી. માર્કેટર્સ, નેતાઓ, સેલ્સ પર્સન, વાટાઘાટકારો માટે તો છે જ, પણ સાથે સાથે અરે માતા પિતા, શિક્ષકો, ડૉક્ટરો અને કોઈ પણ વ્યક્તિ જે પોતાની વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા માંગે છે અથવા તો બીજાઓના પ્રભાવથી બચવા માંગે છે, તે બધા માટે આ ઉપયોગી છે. પુસ્તક આપણને શીખવે છે કે આપણું અચેતન મન કેવી રીતે કામ કરે છે, નાના નાના સંકેતો ક્યુઝ કેવી રીતે આપણા નિર્ણયોને પ્રભાવિત કરે છે, શબ્દો અને છબીઓની શક્તિ શું છે, અને આપણી આસપાસનું વાતાવરણ પણ કેવી રીતે અસર કરે છે.
અને પેલી નૈતિકતાવાળી વાત?
હા, સૌથી મહત્વની વાત ચીઆરડીની નૈતિકતા પર ખૂબ ભાર મૂકે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે આ જ્ઞાનનો ઉપયોગ બીજાના ભલા માટે થવો જોઈએ, છેતરપિંડી માટે નહીં. લાંબા ગાળે પ્રામાણિકતા અને વિશ્વાસ એ જ સૌથી મોટું હથિયાર છે.
ખરું, નૈતિકતાનો મુદ્દો ખરેખર ખૂબ મહત્વનો છે. ચાલો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, બરાબર? પહેલો ભાગ છે ધ્યાનનું ફ્રન્ટ લોડિંગ. તમે પેલી વિશેષાધિકૃત ક્ષણની વાત કરી, એને થોડી વધુ સ્પષ્ટ કરશો?
જરૂર. ચીઆરડીની કહે છે કે આપણું મન માહિતીનું મૂલ્યાંકન શૂન્યાવકાશમાં નથી કરતું. જે વિચાર કે ખ્યાલ તે ક્ષણે આપણા મનમાં સૌથી ઉપર હોય છે, ટોપ ઓફ માઇન્ડ, તેને આપોઆપ વધુ વજન મળે છે. એટલે કે આપણે કોઈ નિર્ણય લઈએ એના બરાબર પહેલાં આપણા મનમાં શું ચાલી રહ્યો છે તે નિર્ણયને ખૂબ પ્રભાવિત કરે છે. આમ મનમાં સૌથી ઉપર હોવાની સ્થિતિ જ પેલી વિશેષાધિકૃત ક્ષણ બનાવે છે.
આનું કોઈ રસપ્રદ ઉદાહરણ છે પુસ્તકમાં? પેલું કન્સલ્ટન્ટવાળું?
હા હા, એ બહુ પ્રખ્યાત ઉદાહરણ છે. એક કન્સલ્ટન્ટ હતા જે સંભવિત ક્લાયન્ટને મળતા પહેલાં એક સાવ સરળ સવાલ પૂછતા. શું તમે તમારી જાતને સાહસિક માનો છો? હવે મોટાભાગના લોકો હા જ કે ને. પછી જ્યારે તે પોતાનો નવો થોડો જોખમી બિઝનેસ આઈડિયા રજૂ કરતા ત્યારે જેમણે હા કહ્યું હતું એ લોકો તેમાં રોકાણ કરવા માટે વધુ તૈયાર રહેતા. કેમ કે પહેલા પ્રશ્ને તેમને સાહસિક હોવાની માનસિક ફ્રેમમાં મૂકી દીધા હતા. એમનું મન એ દિશામાં તૈયાર થઈ ગયું હતું.
એટલે પેલો સિદ્ધાંત ફરી અહીં લાગુ પડે છે. જે કેન્દ્રમાં છે તે કારણભૂત છે. પહેલા સાહસનો વિચાર કેન્દ્રમાં આવ્યો એટલે પછી સાહસિક નિર્ણય લેવો વધુ સ્વાભાવિક લાગ્યો. બરાબર
બરાબર, એ જ એકદમ. આપણું ધ્યાન જ્યાં દોરવાય છે ત્યાં આપણે કારણ અને મહત્વ જોડી દઈએ છીએ. મીડિયા કવરેજ આનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, એ તો છે.
જે મુદ્દાને સતત ટીવી પર બતાવાય કે છાપામાં આવે તે આપણને દેશનો સૌથી મોટો પ્રશ્ન લાગવા માંડે છે, ભલે બીજા વધુ ગંભીર પ્રશ્નો હોય જેના પર ધ્યાન ન ગયું હોય.
સાચી વાત.
પોલીસ પૂછપરછમાં પણ કેમેરાનો એંગલ, ખૂણો આરોપી પર છે કે પૂછપરછ કરનાર પર, એનાથી જ્યુરીનો નિર્ણય બદલાઈ શકે છે કે કબૂલાત સ્વૈચ્છિક હતી કે દબાણ હેઠળ. જે દેખાય છે, જે કેન્દ્રમાં છે, તે કારણભૂત લાગે છે.
ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવું એ સમજ્યા. હવે પુસ્તકનો બીજો ભાગ છે પ્રક્રિયાઓ, જોડાણની ભૂમિકા, ધ રોલ ઓફ એસોસિએશન. આ શું છે? આમાં પેલું ધ્યાન ખેંચનારા અને ધ્યાન ટકાવી રાખનારા પરિબળોની વાત છે.
હા, ચીઆરડીની અહીં સમજાવે છે કે આપણું ધ્યાન કઈ વસ્તુઓ તરફ કુદરતી રીતે ખેંચાય છે અને કઈ વસ્તુઓ તેને પકડી રાખે છે. તે બે પ્રકારના ધ્યાનના કમાન્ડરની વાત કરે છે.
ઓકે, પહેલા છે આકર્ષકો, અટ્રેક્ટર્સ. કઈ વસ્તુઓ તરત આપણું ધ્યાન ખેંચે છે?
મુખ્યત્વે ત્રણ. જાતીય સંકેતો, ધ સેક્સ્યુઅલ, ભયજનક સંકેતો, ધ ડેન્જરસ, અને કંઈક અલગ કે નવું, ધ ડિફરન્ટ નોવેલ્ટી. ઉત્ક્રાંતિની દૃષ્ટિએ આ સંકેતો આપણા અસ્તિત્વ માટે મહત્ત્વના હતા, એટલે આપણું મગજ તરત એના પર ધ્યાન આપે છે. જાહેરાતની દુનિયા આનો ભરપૂર ઉપયોગ કરે છે, એ તો આપણે જોઈએ જ છે.
હા, એ તો દેખીતું છે.
સૂચવે છે કે આ ફક્ત ધ્યાન ખેંચી શકે છે, પણ જો એ સંદેશ સાથે સુસંગત ન હોય તો એ નકામું છે અથવા તો નુકસાનકારક પણ થઈ શકે છે. ખાલી ધ્યાન ખેંચવું પૂરતું નથી.
તો ધ્યાન ખેંચ્યા પછી તેને ટકાવી રાખવા શું જોઈએ? એ છે બીજા કમાન્ડર, ચુંબકીય આકર્ષકો,
મેગ્નેટાઇઝર્સ.
બરાબર.
જે વસ્તુઓ ધ્યાન ટકાવી રાખે છે તેમાં મુખ્ય છે સ્વ સંબંધિત માહિતી, ધ સેલ્ફ રિલેવન્ટ. એટલે કે જે કંઈ પણ મારા વિશે, મારા જેવા લોકો વિશે અથવા આપણા સમૂહ વિશે હોય તે આપણને વધુ રસપ્રદ લાગે છે.
હા, આપણને પોતાની વાતમાં વધુ રસ પડે.
પછી છે અધૂરું કાર્ય કે વાર્તા, ધ અનફિનિશ્ડ. અને ઝેગાર્નિક અસર કહે છે, આપણને અધૂરા કાર્યો, અધૂરી વાર્તાઓ કે સસ્પેન્સ એ વધુ યાદ રહે છે અને આપણું ધ્યાન ખેંચી રાખે છે. સિરિયલો આનો જ ઉપયોગ કરે છે.
ઓ હા, બરાબર.
અને ત્રીજું છે રહસ્ય, ધ મિસ્ટીરિયસ. જ્યારે કોઈ માહિતીને એક કોયડા કે રહસ્ય તરીકે રજૂ કરવામાં આવે ત્યારે તેને ઉકેલવાની આપણી વૃત્તિ જાગે છે અને આપણે તેમાં ઊંડા ઉતરીએ છીએ.
આ ભાગમાં જોડાણની શક્તિ, ધ પ્રાઇમસી ઓફ એસોસિએશન પર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. હું જોડું છું તેથી હું વિચારું છું. આઈ લિંક ધેરફોર આઈ થિંક. આ શું કહેવા માંગે છે? થોડું અટપટું લાગે છે.
ના, એનો અર્થ સરળ છે. ચિયાલ્ડિની કહે છે કે આપણો મન મૂળભૂત રીતે જોડાણ, એસોસિએશન્સ દ્વારા કામ કરે છે. આપણા મનમાં ખ્યાલો, વિચારો, યાદો એ બધું એકબીજા સાથે જોડાયેલું છે, એક નેટવર્કની જેમ. જ્યારે કોઈ એક વિચાર સક્રિય થાય છે, જેને પ્રાઇમિંગ કહેવાય છે, ત્યારે તેની સાથે જોડાયેલા બીજા વિચારો પણ અચેતનપણે વધુ સક્રિય અને સુલભ બની જાય છે. આપણે સભાનપણે વિચારતા નથી, પણ આપણું મન સતત આ જોડાણો બનાવતું રહે છે.
આના ઉદાહરણો ખરેખર અદ્ભુત છે. પેલું ફર્નિચર સ્ટોરનું ઉદાહરણ કે વેબસાઇટના બેકગ્રાઉન્ડમાં વાદળોની તસવીર મૂકવાથી આરામદાયક સોફાનું વેચાણ વધી જાય.
હા, કારણ કે વાદળો આરામ અને હળવાશ સાથે જોડાયેલા છે આપણા મનમાં.
અને પેલું વાઇન શોપમાં ફ્રેન્ચ સંગીત વગાડવાથી ફ્રેન્ચ વાઇન વધુ વેચાય, આ તો ખબર પણ ના પડે એવો પ્રભાવ થયો ને.
બિલકુલ, અચેતન પ્રભાવ. અરે, આ જોડાણની શક્તિ ફક્ત માનસિક નથી, ભૌતિક પણ છે. ચિયાલ્ડીની આને સમજાવટની ભૂગોળ કહે છે.
ભૂગોળ એટલે જગ્યા.
હા, આપણી આસપાસનું વાતાવરણ, સ્થળ, એ પણ આપણને અમુક રીતે વર્તવા માટે પ્રાઇમ કરે છે. દાખલા તરીકે, જો તમે કોઈ સ્પર્ધાત્મક વાતાવરણમાં હો, જેમ કે કોઈ ગેમ રમી રહ્યા હો, તો તમે કદાચ વધુ સ્વાર્થી વર્તન કરો. પણ જો તમે તમારા કોઈ ગાઢ મિત્ર વિશે વિચારો તો તમે વધુ મદદરૂપ બનવા પ્રેરાઈ શકો છો.
ઓ, રસપ્રદ.
આનો અર્થ એ કે આપણે સભાનપણે એવું વાતાવરણ પસંદ કરી શકીએ જે આપણને વધુ ઉત્પાદક કે સર્જનાત્મક બનાવે. આપણી પ્રભાવની ભૂગોળ આપણે જાતે ઘડી શકીએ.
અને આ જ રીતે ભાષા, શબ્દો, રૂપકો એ પણ કામ કરે છે.
ચોક્કસપણે, ભાષા એ જોડાણો બનાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. આપણે કેવા શબ્દો વાપરીએ છીએ, કેવા રૂપકો પસંદ કરીએ છીએ, તેનાથી સાંભળનારના મનમાં અલગ અલગ જોડાણો સક્રિય થાય છે.
જેમ કે
જો આપણે ગ્રાહકોને ટાર્ગેટ કરવાની વાત કરીએ તો મનમાં યુદ્ધ જેવી આક્રમકતાનો ભાવ આવે, પણ જો આપણે ગ્રાહકોને માર્ગદર્શન આપવાની વાત કરીએ તો સહકાર અને સેવાનો ભાવ જાગે. આ સૂક્ષ્મ ફેરફારો પણ મોટી અસર કરી શકે છે.
ખૂબ જ ઊંડાણપૂર્વકની વાત છે આ તો. હવે પુસ્તકના ત્રીજા અને અંતિમ ભાગ પર આવીએ. શ્રેષ્ઠ પ્રયાસો, પ્રીસ્વેશનનું શ્રેષ્ઠીકરણ, ઓપ્ટિમાઇઝેશન ઓફ પ્રીસ્વેશન, આમાં શું મુખ્ય છે?
આ ભાગમાં ચિયાલ્ડીની એમના પેલા ઇન્ફ્લુઅન્સવાળા 6 સિદ્ધાંતો છે ને.
હા, પારસ્પરિકતા, પસંદગી વગેરે.
હા, એ જ. એ 6 સિદ્ધાંતોને પ્રીસ્વેશનના નવા લેન્સથી જુએ છે. અહીં મુખ્ય વિચાર એ છે કે કોઈ ચોક્કસ વિનંતી કરતા પહેલા સાંભળનારનું ધ્યાન એ 6માંથી કયા સિદ્ધાંત માટે સૌથી વધુ ગ્રહણશીલ છે તે ઓળખીને એ સિદ્ધાંતને અનુરૂપ વિચાર તેમના મનમાં પ્રાઇમ કરવો.
દાખલા તરીકે
જો તમે કોઈની પાસેથી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા ઇચ્છતા હો તો વાત શરૂ કરતા પહેલા તેના ભૂતકાળના એવા વર્તનને યાદ કરાવો જે સુસંગતતા દર્શાવતું હોય, જેથી એમના મનમાં હું મારી વાત પર ટકી રહું છું એવો ભાવ જાગે.
અને અહીં જ તેઓ એક નવો 7મો સિદ્ધાંત ઉમેરે છે, એકતા, યુનિટી. આ ઇન્ફ્લુઅન્સના પસંદગી, લાઇકિંગ સિદ્ધાંતથી કઈ રીતે જુદું પડે છે? પસંદગી એટલે આપણને ગમતા લોકોની વાત માનવી. તો એકતા શું છે?
ખૂબ મહત્વનો મુદ્દો છે. પસંદગી એટલે કોઈ વ્યક્તિ આપણને ગમે છે, બરાબર? પણ એકતા એનાથી પણ વધુ ઊંડું છે. એકતા એટલે સહિયારી ઓળખ, આપણે એક છીએની ભાવના.
આપણે,
હા આપણે, જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે સમૂહને આપણામાંથી એક તરીકે જોઈએ છીએ, પછી તે કુટુંબ હોય, કોમ હોય, ગામ હોય, રાષ્ટ્ર હોય કે પછી કોઈ સહિયારો શોખ કે મૂલ્ય હોય, ત્યારે તેમનો પ્રભાવ આપણા પર અનેક ગણો વધી જાય છે. આ આપણેની ભાવના પસંદગી કરતાં વધુ શક્તિશાળી છે. આને ચિયાર્ડીની સાથે હોવું કહે છે.
અને આ એકતાનો બીજો પણ એક પાસું છે, સાથે કાર્ય કરવું, એક્ટિંગ ટુગેધર. એ શું છે?
હા, જ્યારે લોકો માત્ર એક જ ઓળખ ધરાવતા નથી પણ સાથે મળીને કોઈક ક્રિયા કરે છે, ખાસ કરીને સમન્વયિત રીતે, જેમ કે સાથે કૂચ કરવી, સાથે ગાવું, સાથે મળીને કોઈ પ્રોજેક્ટ પૂરો કરવો, ત્યારે તેમની વચ્ચે એકતાની ભાવના ખૂબ જ મજબૂત બને છે. તેઓ એકબીજા પ્રત્યે વધુ સહાનુભૂતિ અને મદદની ભાવના અનુભવે છે. માર્કેટિંગમાં સહનિર્માણ, જ્યાં ગ્રાહકોને જ પ્રોડક્ટ ડિઝાઇનમાં સામેલ કરાય, એ આનું જ ઉદાહરણ છે. ગ્રાહકોને લાગે છે કે આ અમારું ઉત્પાદન છે.
અને પુસ્તકનો અંત આવે છે નૈતિકતાના પ્રકરણ સાથે, જે આપે અગાઉ પણ ઉલ્લેખ કર્યો હતો. આ કેટલું મહત્વનું છે?
મારા મતે આ પુસ્તકનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે. જીઆરડી સ્પષ્ટપણે ચેતવે છે કે આ પ્રભાવના સિદ્ધાંતો ખૂબ શક્તિશાળી છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. એ ત્રણ પ્રકારના સમજાવનારા વર્ણવે છે. બંગલર્સ, જેમને આવડતું જ નથી ભૂલો કરે, સ્મગલર્સ, જેઓ જાણી જોઈને છેતરપિંડી માટે આનો ઉપયોગ કરે છે, અને ડિટેક્ટિવ્સ, જેઓ પ્રામાણિકપણે બધાના ભલા માટે સાચી માહિતીના આધારે આનો ઉપયોગ કરે છે.
અને તેમનો આગ્રહ છે કે આપણે ડિટેક્ટિવ બનવું જોઈએ, બરાબર?
બિલકુલ. અનૈતિક પદ્ધતિઓ કદાચ ટૂંકા ગાળે ફાયદો કરાવી દે, પણ લાંબા ગાળે તે વિશ્વાસનો ભંગ કરે છે, સંબંધો બગાડે છે અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. અને વિશ્વાસ એ સૌથી મૂલ્યવાન ચલણ છે, નહીં?
સાચી વાત.
લાંબા ગાળાની સફળતા માટે નૈતિકતા અનિવાર્ય છે. છેલ્લે તેઓ પોસ્ટ સુએજનની પણ વાત કરે છે, એટલે કે કોઈએ હા કહી દીધા પછી પણ તે પોતાની વાત પર ટકી રહે તે માટે શું કરવું, જેમ કે તેમની પ્રતિબદ્ધતાને લેખિતમાં લેવી, જાહેરમાં જાહેર કરવી વગેરે.
અદ્ભુત. આખા પુસ્તકનો સાર ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાયો. ચાલો હવે મુખ્ય વિષયો અને સંદેશાઓને ટૂંકમાં તારવી લઈએ. પહેલો અને કદાચ સૌથી મોટો સંદેશ એ શું ગણાય?
પહેલો સંદેશ છે ક્ષણ પહેલાનું પ્રાધાન્ય. મતલબ કે વાત શરૂ કરતા પહેલા સાંભળનારના મનને તૈયાર કરવું, એ ઘણીવાર વાત પોતે કેવી રીતે રજૂ થાય છે તેના કરતાં વધુ અસરકારક હોય છે. સારા કમ્યુનિકેટર માત્ર શબ્દોના જાદુગર નથી, પણ માનસિક વાતાવરણના આર્કિટેક્ટ પણ છે.
હા, આ આપણા રોજિંદા જીવનમાં, ભલે કુટુંબ સાથે વાત હોય કે ઓફિસમાં, ખૂબ ઉપયોગી થઈ શકે છે.
બિલકુલ. બીજો મુખ્ય સંદેશ ધ્યાન વિશે છે. ધ્યાન એ પ્રભાવનું પ્રવેશદ્વાર છે. આપણું ધ્યાન જે બાબત પર જાય છે તે આપોઆપ આપણા મનમાં વધુ મહત્વની બની જાય છે.
આ સમજ આપણને મીડિયા, જાહેરાતો અને નેતાઓના ભાષણોની અસરોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે, ખરું ને?
ચોક્કસ. ત્રીજો સંદેશ, પેલો ચાવીરૂપ સિદ્ધાંત. જે કેન્દ્રમાં છે તે કારણભૂત છે. આપણે જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેને વધુ પડતું મહત્વ અને કારણભૂતતા આપવાની આપણી વૃત્તિ હોય છે.
આ પૂર્વગ્રહને ઓળખવાથી આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. ચોથો મુદ્દો, સૂક્ષ્મ સંકેતો અને જોડાણની અદૃશ્ય શક્તિ.
હા, જોડાણ અને પ્રાઇમિંગની શક્તિ અદ્ભુત છે. આપણને ખબર પણ ન પડે તેમ આપણી આસપાસનું વાતાવરણ, સંગીત, શબ્દો, છબીઓ આપણા વિચારો અને વર્તનને ઘડી શકે છે. આ જાણ્યા પછી આપણે વધુ સજાગ રહી શકીએ છીએ.
પાંચમો, પેલો નવો સિદ્ધાંત, એકતાની શક્તિ.
બરાબર. સહિયારી ઓળખ, આપણે એક છીએ, એ સાદી પસંદગી કરતાં વધુ શક્તિશાળી પ્રભાવક છે. આ વિચાર સમુદાય, ટીમવર્ક અને સામાજિક સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે આપણા ભારતીય સમાજ માટે પણ ખૂબ સુસંગત છે.
અને છેલ્લો, છઠ્ઠો સંદેશ, જે વારંવાર ભારપૂર્વક કહેવાયો છે, નૈતિકતા અનિવાર્ય છે.
છેતરપિંડી લાંબો સમય ટકતી નથી. વિશ્વાસ એ અંતિમ સમજાવટનું સાધન છે. પ્રભાવ પાડવાની કળાનો ઉપયોગ હંમેશા પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે થવો જોઈએ. આ ફક્ત નૈતિક રીતે સાચું નથી, પણ લાંબા ગાળે વ્યવસાયિક અને વ્યક્તિગત સફળતા માટે જરૂરી પણ છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે. ચાલો એવા કેટલાક પર નજર કરીએ.
હા, જરૂર. પહેલો વિચાર જે મને ખૂબ ગમ્યો તે છે, શ્રેષ્ઠ સમજાવનારા ખરેખર તો પ્રિસ્યુએશન દ્વારા શ્રેષ્ઠ બને છે. તેઓ સંદેશ આપતા પહેલાં જ સાંભળનારને તે સંદેશ સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર કરી દે છે. આ સીધું કહે છે કે તૈયારી કેટલી મહત્વની છે, દલીલ કરતાં પણ વધુ.
બીજું, પેલું ટૂંકું પણ સચોટ સૂત્ર, જે કેન્દ્રમાં છે તે કારણભૂત છે. બસ આટલું જ, પણ આમાં ઘણું બધું સમાયેલું છે. ધ્યાન ઇઝ ઇક્વલ ટુ મહત્વ.
ત્રીજું, આ પણ વિચારવા જેવું છે, ઘણીવાર કોઈ નિર્ણય લેતી વખતે સૌથી મહત્વનો ભાગ ભજવનાર પરિબળ એ નથી હોતું જે તાર્કિક રીતે સૌથી સાચું હોય, પણ એ હોય છે જે નિર્ણય લેવાની ક્ષણે મનમાં સૌથી ઉપર હોય છે.
હા, એટલે કે આપણી તે સમયની માનસિક સ્થિતિ એ તર્ક પર હાવી થઈ શકે છે.
બરાબર. અને ચોથું, એકતા વિશે. એકતા એટલે ફક્ત સમાનતા કે પરિચિતતા નહીં, એકતા એટલે બીજાઓ સાથે એક થઈ જવું, એક સહિયારી ઓળખ બનાવવી. આ ખરેખર આપણેની ભાવનાની શક્તિ દર્શાવે છે.
આ બધા સિદ્ધાંતો ફક્ત થિયરી નથી, પણ રોજિંદા જીવનમાં અનેક રીતે કામ લાગે છે, જેમ કે વેચાણ કે માર્કેટિંગમાં.
હા, જેમ કે કોઈ પ્રોડક્ટ બતાવતા પહેલા ગ્રાહકનું ધ્યાન એ પ્રોડક્ટથી સંતોષાતી જરૂરિયાત પર કેન્દ્રિત કરી શકાય, અથવા વેબસાઇટ પર પેલા વાદળોવાળી વાત.
હા, અથવા વાટાઘાટો શરૂ કરતા પહેલા ચાલો આપણે સાથે મળીને આનો ઉકેલ લાવીએ, એવું કહીને સહકારની ભાવના પ્રાઇમ કરી શકાય, જેથી શરૂઆતથી જ સ્પર્ધાત્મકતા ઘટે.
નેતૃત્વમાં પણ આ ઉપયોગી છે. કોઈ મોટો ફેરફાર લાવતા પહેલા ટીમની ભૂતકાળની સફળતાઓને યાદ કરાવીને કે ભવિષ્યના સકારાત્મક પાસા પર ભાર મૂકીને સભ્યોને બદલાવ માટે માનસિક રીતે તૈયાર કરી શકાય, એકતાનો ભાવ જગાડી શકાય.
બાળકોને ઉછેરવામાં પણ મદદરૂપ થઈ શકે, જેમ કે બાળકને કોઈ ઘરકામ સોંપતા પહેલા આપણે બધા ફેમિલી ટીમ તરીકે સાથે મળીને ઘર સાચવીએ છીએ એવી વાત કરીને.
હા, એનાથી જવાબદારીની ભાવના જાગે છે. અને સંબંધોમાં પણ, કોઈ અઘરી વાતચીત શરૂ કરતા પહેલા ભૂતકાળમાં જ્યારે બંને સાથે મળીને કોઈ મુશ્કેલી પાર પાડી હોય એવા સમયને યાદ કરીને એકતા અને પરસ્પર વિશ્વાસની લાગણી તાજી કરી શકાય.
અને પોતાના માટે પણ, જેમ કે કસરત કરવાની આદત પાડવી હોય તો આગલી રાત્રે જ કપડાં તૈયાર રાખવા. આ એક નાનું પ્રિસ્યુએશન છે જે સવારે કસરતના વિચારને વધુ મજબૂત બનાવે છે.
બરાબર. પેલું જો જ્યારે તો પ્લાનિંગ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે, અને નોકરીના ઇન્ટરવ્યૂમાં પણ આનો હોશિયારીપૂર્વક ઉપયોગ થઈ શકે.
કેવી રીતે?
શરૂઆતમાં ઇન્ટરવ્યૂ લેનારને પૂછી શકાય કે તમારી દ્રષ્ટિએ આ પોઝિશન માટે એક આદર્શ ઉમેદવારમાં કયા ગુણો હોવા જોઈએ. આનાથી તેમનો ધ્યાન એ ગુણો પર કેન્દ્રિત થાય છે, અને પછી તમે બતાવી શકો કે એ ગુણો તમારામાં કેવી રીતે છે.
વાહ, ખરેખર આ પુસ્તક આપણે દુનિયાને અને આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ તે બદલી શકે છે. મારા માટે સૌથી આશ્ચર્યજનક શીખ એ હતી કે વાતાવરણના સૂક્ષ્મ સંકેતો, જેમ કે પેલું વાદળોનું ઉદાહરણ, આપણા નિર્ણયો પર કેટલી મોટી અસર કરી શકે છે આપણને ખબર પણ પડ્યા વગર. અને પેલું જે કેન્દ્રમાં છે તે કારણભૂત છે એ સમજ્યા પછી હું હવે સમાચાર કે જાહેરાતોને સાવ અલગ નજરથી જોઉં છું, એના પર વધુ વિચારું છું.
અને મારા માટે એકતાના સિદ્ધાંતે ખરેખર નવી દિશા ખોલી. સહિયારી ઓળખની શક્તિ કેટલી પ્રબળ હોઈ શકે છે એ સમજવું ખૂબ પ્રભાવશાળી રહ્યું. અને બીજું, ચાઇલ્ડિનિયર નૈતિકતા પર જે ભાર મૂકે છે તે એ ખૂબ મહત્વનું છે. આજના સમયમાં જ્યાં માહિતીનો દુરુપયોગ થવાની શક્યતાઓ ઘણી છે, ત્યાં પ્રામાણિક અને નૈતિક પ્રભાવની વાત કરવી એ ખૂબ જ જરૂરી છે. પ્રભાવ એક જવાબદારી છે, માત્ર એક સાધન નથી. આ પુસ્તક એ વાતને ખૂબ સરસ રીતે સમજાવે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.